નમસ્કાર, હું છું દીપાલી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો મની 9 પર સમાચારોનું લંચ બોક્સ. એચડીએફસી બેંકની ખાસ એફડી પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? તમારા ઈએમઆઈ કેમ ઘટાડી શકાય છે? શું દવાઓનું ઓનલાઈન વેચાણ બંધ થઈ જશે? આજના બુલેટિનમાં તમને જણાવીશું. આ સિવાય અમારા લંચ બોક્સમાં બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા અન્ય ઘણા સમાચાર છે. તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ. ઊંચા વ્યાજ દરે લોન લેનાર લોકો માટે સારા સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં તેના પોલિસી રેટમાં ઘટાડો કરી શકે છે. ઓક્સફર્ડ ઇકોનોમિક્સે તેનો આ અંદાજ વ્યક્ત કર્યો હતો. ફુગાવામાં નિર્માય અને રિટેલ ફુગાવો વધુ નીચે આવતા મધ્યસ્થ બેંક વધુ અનુકૂળ વલણ અપનાવી શકે છે. રિટેલ ફુગાવો મધ્યસ્થ બેંક દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકની નજીક છે. પીએમઆઈના આંકડા અને જીએસટી કલેક્શન ભારતમાં મજબૂત આર્થિક પ્રવૃત્તિઓના સંકેતો આપે છે. એપ્રિલમાં રિઝર્વ બેંકે રેપો રેટને 6.5% પર રાખીને બધાને ચોંકાવી દીધા હતા. હવે રેપો રેટમાં ઘટાડાથી તમારી લોનના ઈએમઆઈ ઘટી શકે છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક એચડીએફસી બેંકે મર્યાદિત સમયગાળા માટે બે વિશેષ એફડી જાહેર કરી છે. બેંક ઊંચા વ્યાજદર ઓફર કરી રહી છે. બેંક 35 મહિનાની એફડી પર 7.20% વ્યાજ આપી રહી છે. 55 મહિનાની એફડી પર 7.25% વ્યાજ મળશે. વરિષ્ઠ નાગરિકોને આ બંને એફડી પર વધારાના 18% વધુ વ્યાજ મળશે. વરિષ્ઠ નાગરિકોને સામાન્ય ગ્રાહકો કરતાં 0.5% વધુ વ્યાજ મળશે. દેશમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. પીડબ્લ્યુસી ઇન્ડિયાએ આગાહી કરી છે, નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં દરરોજ 1 અબજ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થશે. કુલ ડિજિટલ પેમેન્ટ્સમાં યુપીઆઈનો હિસ્સો વધીને 90% થશે. ડિજિટલ પેમેન્ટ્સ ક્રાંતિ લઈને આવ્યું છે યુપીઆઈ. ભારતીય ડિજિટલ પેમેન્ટ્સ માર્કેટ વોલ્યુમની દ્રષ્ટિએ વાર્ષિક 50% દરે વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2022-23માં યુપીઆઈ દ્વારા 103 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા. નાણાકીય વર્ષ 2023માં રિટેલ સેગમેન્ટના ટ્રાન્ઝેક્શનમાં યુપીઆઈનો હિસ્સો 75% હતો. આગામી 5 વર્ષમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન 411 અબજ સુધી પહોંચવાની અપેક્ષા છે. ઓનલાઈન દવાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ ફરી ઉઠી. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટે કેબિનેટ સેક્રેટરીને પત્ર લખ્યો છે. ઓનલાઈન ફાર્મસી પર નિયમોના ભંગના આક્ષેપો કરવામાં આવ્યા છે. એસોસિએશનનું કહેવું છે કે ઓનલાઈન દવા વેચાણમાં હાઈકોર્ટના 2018ના આદેશનું પાલન નથી થઈ રહ્યું. હાઈકોર્ટે લાયસન્સ વિનાની ઓનલાઈન ફાર્મસી બંધ કરવાનો આદેશ કર્યો છે. છતાં દેશમાં 4.5 વર્ષથી ગેરકાયદેસર રીતે ઈ ફાર્મસી ચાલી રહી છે. દિલ્હી હાઈકોર્ટે સરકારને 6 અઠવાડિયામાં જવાબ આપવાનું કહ્યું હતું. સરકાર ઓનલાઈન ફાર્મસી માટે નિયમો બનાવી રહી છે. ઝડપથી વધી રહેલા ડિજિટલાઇઝેશન વચ્ચે સાયબર સુરક્ષા એક મોટો પડકાર બની ગયું છે. 2022માં માલવેર એટેકમાં 31% વધારો નોંધાયો છે. ગયા વર્ષની સરખામણીમાં ઘૂસણખોરીના પ્રયાસોમાં 10% વધારો થયો છે. રેન્સમવેર હુમલામાં 53% વધારો થયો છે. સરકારે એક નવા માલવેરની ઓળખ કરી છે, જેનું નામ છે ડેમ. ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. સાયબર હુમલાથી બચવા માટે સોફ્ટવેર સુરક્ષા વધારવી પડશે. ભારતમાં સાયબર ક્રાઇમ આ સમયે ચિંતાજનક સ્તરે છે. ટેક્સ અધિકારીઓની નોટિસનો જવાબ ન આપનારા આવકવેરાદાતાઓની તપાસ કરવામાં આવશે. આવકવેરા વિભાગે સ્ક્રુટિની હેઠળ લેવાના કેસ માટે માર્ગદર્શિકા જારી કરી છે. નોટિસનો જવાબ ન આપનારા આવકવેરા ભરનારાઓના કેસની ફરજિયાતપણે તપાસ કરવામાં આવશે. સાથે સાથે તે કેસોની પણ તપાસ કરવામાં આવશે જ્યાં કોઈપણ એજન્સી દ્વારા કરચોરીની માહિતી આપવામાં આવી હોય. ટેક્સ અધિકારીઓ 30 જૂન સુધીમાં આવકમાં વિસંગતતા અંગે આવકવેરાદાતાઓને આવકવેરા કાયદા હેઠળ નોટિસ મોકલશે. આવકવેરાદાતાએ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. હાઉસિંગ અને અર્બન અફેર્સ ડિપાર્ટમેન્ટે ઘર ખરીદનારાઓની મુશ્કેલી ઘટાડવા માટે એક પ્રસ્તાવ આપ્યો છે. હાઉસિંગ સેક્રેટરીએ કહ્યું છે કે સારા અને ખરાબ રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે તફાવત કરવા માટે વિશ્વસનીય રેટિંગ સિસ્ટમની જરૂર છે. આ સાથે રિયલ્ટી સેક્ટર પ્રોજેક્ટના નિર્માણ માટે બેંકો પાસેથી સરળતાથી લોન મેળવી શકાશે. તેઓ ગ્રાહકોના પૈસા પર નિર્ભર નહીં રહે. રિયલ એસ્ટેટ પ્રોજેક્ટને મોટાભાગે ગ્રાહકો પાસેથી મળેલી એડવાન્સીસમાંથી નાણાં પૂરા પાડવામાં આવે છે. આ મોડલ બદલવાની જરૂર છે. તેનાથી સારા પ્રોજેક્ટ્સને બેંકો પાસેથી લોન મેળવવામાં મદદ મળશે. તો સમાચારોના લંચ બોક્સમાં અત્યારે બસ આટલું જ. આપ સાંભળતા રહો રેડિયો મની 9. નમસ્કાર.